એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્ત્વના લેખક, જેમણે આધુનિક વિચાર અને સાહિત્યને એમ કહીએ ને કે એક નવી દિશા આપી, સુરેશ જોશી, એમની દુનિયામાં થોડું ઊંડા ઉતરીશું અને ખાસ કરીને એમના એક ખૂબ જાણીતા અને અગત્યના લેખ આપણી વિચ્છિન્નતાનું દર્દ ના એક અંશ પર વાત કરીશું. આ લેખમાં સુરેશભાઈએ આજના માણસના અનુભવની એકદમ કેન્દ્રમાં રહેલી જે લાગણી છે, પેલી તૂટી જવાની, એકલા પડી જવાની,
અલગતાની ભાવના,
હા, પોતાનાથી અને બીજાઓથી અલગ થઈ જવાની ભાવના, જેને તેઓ વિચ્છિન્નતા કહે છે, એની બહુ ઊંડી વાત કરી છે.
બરાબર, ખૂબ જ માર્મિક શબ્દ વાપર્યો છે એમણે.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે સુરેશ જોશી આ વિચ્છિન્નતા દ્વારા ખરેખર કહેવા શું માગે છે, આ અનુભવ શું છે આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં, આપણી પોતાની ઓળખમાં એ કઈ રીતે દેખાય છે, અને સૌથી અગત્યનું, લેખક શા માટે એમ માને છે કે આ અનુભવ આજના સમયની અને ખાસ કરીને કોઈ સર્જક માટે એક મૂળભૂત વાસ્તવિકતા છે.
હા, આ સમજવું જરૂરી છે.
ચલો, આ રસપ્રદ અને કદાચ થોડો જટિલ કહી શકાય એવા વિચારને સાથે મળીને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. સુરેશભાઈ છે ને, એમના લેખની શરૂઆત બહુ જ સિનેમેટિક રીતે કરે છે, જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય.
હા, એકદમ.
એક દ્રશ્ય છે મુંબઈનો પોશ વિસ્તાર, પેલો પેડર રોડ, ત્યાં એક મોટો વૈભવી બંગલો. સાંજનો સમય, બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને અંદર પેલી ઠંડી ફ્લોરેસન્ટ લાઇટ્સના અજવાળામાં એક મહેફિલ ગોઠવાઈ છે.
બરાબર.
લેખક અહીં થોડી કટાક્ષ સાથે નોંધે પણ છે, ખબર છે, કે કેટલાક પૈસાદાર લોકોને જેમ સારા કૂતરા પાડવાનો શોખ હોય, તેમ ક્યારેક લેખકોને બોલાવી તેમની સાથે સાંજ ગાળવાનો, પેલી બૌદ્ધિક વાતો કરવાનો પણ શોખ હોય છે.
એમ કહીને લેખકે જાણે પોતાની સ્થિતિ પર પણ ટકોર કરી છે.
બિલકુલ. અને લેખકને લાગે છે કે એ સાંજે તેઓ પોતે એ શોખનો ભોગ બન્યા છે. હવે ત્યાં વાતો શાની થાય છે? દુનિયાભરનું સાહિત્ય, લેટેસ્ટ પેઇન્ટિંગ્સ, મનોવિજ્ઞાનના ભારે ખમ શબ્દો.
હા, ન્યુરોસિસ, ડિપ્રેશન અને પેલું મુખ્ય, વિચ્છિન્નતા.
બરાબર.
અને આ વાતચીતમાં જે મહેમાન સ્ત્રીઓ છે એ પણ પછી બહુ ઉત્સાહથી જોડાય છે.
હા, એમણે પણ રસ લેવો પડે ને.
હા, ને કહે છે કે અમને આ બધા વિષયોમાં બહુ શોખ છે, અને પાછું ગુજરાતી સાહિત્યની પછાત સ્થિતિ માટે દુઃખ પણ વ્યક્ત કરે.
અચ્છા, એટલે કે આપણે ત્યાં આવી ઊંડી વાતો નથી થતી એમ?
હા, કે આપણે ત્યાં આવી ફિલોસોફિકલ વાતો થતી જ નથી. લેખક આ બધું સાંભળીને અંદરથી તો એમ સમજો ને મૂંઝાય છે, પણ ઉપરથી સ્મિત રાખીને સાંભળ્યા કરે છે,
સૌજન્ય જાળવે છે.
બરાબર, સૌજન્ય.
અને આ જ વાતાવરણમાં એક ભાઈ સીધો સવાલ લેખકને પૂછે છે, કંઈક આવો સવાલ નહીં?
હા, પેલો ધારદાર સવાલ.
ભાઈ, આપણા પર એવી તે શી વીતી છે કે આપણે યુરોપવાળાની જેમ હતાશા અને વિચ્છિન્નતાની વાતો કરીએ? આપણે ત્યાં કંઈ મોટા યુદ્ધો નથી થયા, ભૂકંપ કે દુકાળ જેવું ખાસ નથી.
જે ગરીબ છે, દુઃખી છે, એ તો ટેવાઈ ગયા છે દુઃખથી,
નહીતર ક્યારના બળવો ન કરત.
તો પછી આપણે આ પશ્ચિમની હતાશા શું કામ ઉછીની લઈને ફરવાની? બરાબર, આ જ શબ્દો.
અને આ સવાલ પૂછીને એમને પાછું લાગે છે કે એમણે લેખકને બરાબરના ભેંસમાં લીધા.
હા, જાણે ચેકમેટ આપી દીધો.
બરાબર.
અને અહીં લેખકની જે અંદરની પ્રતિક્રિયા છે ને, એ બહુ જ સૂચક છે.
શું વિચારે છે લેખક?
શરૂઆતમાં તો એમને આખી ચર્ચા ટાળી દેવી છે. એમનું ધ્યાન તો બહાર જે વરસાદ વરસી રહ્યો છે ને એના અવાજમાં છે. એમને આ હતાશા કે વિચ્છિન્નતાની આવી કોરી પેલી બૌદ્ધિક વાતોમાં રસ નથી પડતો.
એટલે ખાલી શબ્દોની રમતમાં રસ નથી.
બિલકુલ. એ માને છે કે આ બધી સંવેદનાઓ, આ ભાવો કોઈ થિયરી સમજાવવા માટે નથી હોતા. એને તો વાર્તાના માહોલમાં, પાત્રોના અનુભવમાં વણી લેવા જોઈએ. એ જીવાતો અનુભવ હોવો જોઈએ, ખાલી શબ્દો નહીં.
એટલે તમે એમ કહો છો કે લેખક માટે આ માત્ર ચર્ચાનો વિષય નથી, પણ એક જીવાતો અનુભવ છે.
બરાબર.
તો પછી પેલો સવાલ જે પૂછાયો હતો કે આપણે શા માટે યુરોપની હતાશા ઉછીની લેવી, એનો જવાબ લેખક શું આપે છે, મનમાં શું વિચારે છે?
સુરેશ જોશી અહીં એક બહુ પાયાની વાત સ્પષ્ટ કરે છે. એમના મનમાં એ ચાલે છે કે જે સાચો સર્જક છે, જે ખરેખર સંવેદનશીલ છે, એ પોતાના સમયની, પોતાના યુગની નસ પકડી લે છે. પોતાના યુગની જે અંદરની તડપ છે, વ્યાકુળતા છે, એનાથી એ અળગો રહી જ ન શકે, એ શક્ય જ નથી.
એટલે એના પર અસર થયા વગર રહે જ નહીં.
રહે જ નહીં. એ સમયનો ધબકાર, એની પીડા એની કૃતિમાં ઉતરે જ, ચોક્કસ ઉતરે. ભલે એક માણસ તરીકે એને સુખશાંતિ ગમતી હોય, કોને ન ગમે, પણ જે સમયમાં એ જીવે છે, જે વાતાવરણમાં એ સર્જન કરે છે, એની સચ્ચાઈથી એ મોડું ફેરવી શકે નહીં.
સાચી વાત છે.
એટલે સર્જન કરવું એ જાણે પોતાના સમયની સાચી ઓળખ મેળવવાની, એની તાસીર સમજવાની એક પ્રક્રિયા બની જાય છે. એ કંઈ ઉછીનું લીધેલું નથી હોતું.
ના ના,
એ તો સમયનું સત્ય હોય છે જે સર્જક ઝીલે છે, પકડે છે.
બહુ જ રસપ્રદ વાત કરી. એટલે સર્જક જાણે અજાણે પોતાના સમયનો અરીસો બની જાય છે, એમને.
બિલકુલ બિલકુલ.
તો આ વાતને ધ્યાનમાં રાખીને લેખક પેલી પાર્ટીના લોકોનું જે અવલોકન કરે છે એ તો પછી વધુ ધારદાર બની જાય છે, નહીં?
ચોક્કસ. કારણ કે હવે એમને પેલી બનાવટ સ્પષ્ટ દેખાય છે. લેખક નોંધે છે કે એ લોકોની વાતો, એમના હાવભાવ, એમના પ્રશ્નો, કશામાં એમની પોતાની મૌલિકતા, એમનો અસલ રંગ એ દેખાતો જ નથી. બધું જાણે ઉપર છલ્લું, તૈયાર કરેલું, બીજા પાસેથી લીધેલું,
ઉછીનું.
હા, ઉછીનું. માહિતી પણ એવી કે જાણે સાંજ પડીએ બે ચાર પુસ્તકોના પાના ફેરવી લીધા હોય ને બોલવા માંડ્યા હોય.
એટલે ઊંડાણ નહીં, ખાલી દેખાડો.
બસ દેખાડો. અને જે ઘરમાં એ લોકો ભેગા થયા છે એ વૈભવી ઘરને પણ પોતાનું કોઈ આગવું વ્યક્તિત્વ નથી, કોઈ ફીલ નથી એ ઘરમાં.
હા, જાણે આત્મા વગરનું ઘર.
બરાબર. જાણે એ ઘર પણ એક સેટિંગ જ હોય, સ્ટેજ સેટ હોય એમ.
અને આ અનુભવ લેખકને ક્યાં લઈ જાય છે, શું અસર થાય છે એમના પર?
લેખકને બહુ તીવ્રપણે લાગે છે કે આ લોકોમાંથી કોઈ પાસે પોતાનો ચહેરો જ નથી, અસલી ચહેરો.
ઓહ.
સ્ત્રીઓ જાણે મેગેઝિનના પાના પરથી ઉતરી આવી હોય તેવી લાગે, પુરુષો પણ એક ચોક્કસ બીબામાં ઢાળેલા નમૂના જેવા.
કોઈ મૌલિકતા નહીં,
જરાય નહીં. તેઓ પોતાના મનની એક વાત પણ સાહજિકતાથી કહી શકતા નથી. અને લેખક તો ત્યાં સુધી નોંધે છે કે પોતાના બાળકો સાથે પણ જાણે કોઈક મહોરું પહેરીને જ વાત કરે છે.
અરે બાપરે.
હા, આ આખું દ્રશ્ય જોઈને લેખકને પોતાનાથી જ અલગ પડી જવાનું, એટલે કે પોતાના સાથેની પોતાની વિચ્છિન્નતાનું કરુણ દ્રશ્ય દેખાય છે.
પોતાનામાં જ એમને એ વિચ્છિન્નતા દેખાય છે.
હા, અને એ એટલું તીવ્ર છે કે એમને મહાભારતમાં કૌરવોના મૃતદેહો વચ્ચે ઉભેલી પેલી ગાંધારીની વેદના યાદ આવે છે.
ઓહો.
આ એટલું ભારે છે એમના માટે કે એમને ત્યાંથી બસ ચૂપ થઈ જવાનું મન થાય છે.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડું નિદાન થયું. પેલી પાર્ટીને ઉપર છલ્લી વાતોમાંથી જ છેક ગાંધારીની વેદના સુધી પહોંચી ગયા.
હા, એ સુરેશ જોશીની તાકાત છે.
તો અહીંથી સુરેશભાઈ આપણને ક્યાં લઈ જાય છે? આ જે વિચ્છિન્નતા છે એના મૂળમાં શું છે? શા માટે આવું થાય છે?
અહીંથી લેખક વાતના એકદમ મૂળ સુધી જાય છે. માણસની એકદમ પાયાની કુદરતી જરૂરિયાત શું છે? સૌથી બેઝિક
શું છે?
એ છે અવિચ્છિન્નતા. એટલે કે જોડાણ, સાતત્ય, તૂટ્યા વગર રહેવાની ઝંખના,
કનેક્શન, કન્ટિન્યુઇટી.
બરાબર. આપણે સ્વાભાવિક રીતે જ સમયની ક્ષણોને જોડીને એક સળંગ પ્રવાહ, એક અનંતતાનો ભાવ અનુભવવામાં થઈએ છીએ. આપણા કાર્યોને જોડીને આપણે કંઈક કર્યું છે, આપણું કર્તૃત્વ છે એવું સ્થાપિત કરવા માંગીએ છીએ.
હા, કંઈક અર્થપૂર્ણ કર્યું છે એવું.
બરાબર. આપણા વિચારો, આપણી લાગણીઓમાં બીજાઓ સાથે જોડાઈને એકતા, બંધુત્વ અનુભવવા માંગીએ છીએ. અને અંતે આપણે સૌ એક અખિલાઈ, એક સમગ્રતાનો અનુભવ કરવા તલસીએ છીએ. આપણને તૂટેલું, વિખરાયેલું નથી ગમતું.
એટલે ધર્મ, કળા, સમાજના રીતિરિવાજો, આ બધું આખરે તો આ જોડાણ, આ સાથે હોવાની ભાવના મેળવવા માટેના પ્રયત્નો છે, એમ કહી શકાય.
બરાબર. સુરેશ જોશી એમ જ કહે છે, ધર્મ આપણને ઈશ્વર સાથે કે એક નૈતિક વ્યવસ્થા સાથે જોડે છે, કળા આપણને સૌંદર્ય અને સંવેદનાના સ્તરે જોડે છે, સામાજિક રીતિરિવાજો આપણને સમૂહ સાથે જોડે છે. આ બધાનો હેતુ પેલી અખિલાઈ ટકાવી રાખવાનો છે. તેથી જે કંઈ આ જોડાણમાં ભંગાણ પાડે છે, જે આપણને તોડે છે, અલગ પાડે છે, એ બહુ ઊંડી પીડા આપે છે.
એટલે જ એને દર્દ કહ્યું છે.
હા, લેખક એને મર્મઘાતક પીડા કહે છે, મર્મને હણી નાખે તેવી પીડા. અને આ પીડા એટલી અસહ્ય રોઈ શકે છે કે માણસ પછી બધું તોડી ફોડી નાખવા તૈયાર થઈ જાય છે. એ હિંસા તરફ વળે છે, અતિક્રમણ કરે છે.
હા, એ ફ્રસ્ટ્રેશન નીકળે છે.
બરાબર. સામૂહિક હત્યાઓથી લઈને કદાચ સૃષ્ટિના વિનાશ સુધી વિચારી શકે. આ અર્થમાં જોઈએ તો સંસ્કૃતિનો ઇતિહાસ એટલે માણસના તૂટી ન જવાના, જોડાયેલા રહેવાના પ્રયાસોનો ઇતિહાસ છે.
પણ શું આપણે આ જોડાણ સાધવામાં સફળ થઈ રહ્યા છીએ? સુરેશભાઈ શું કહે છે આ વિશે, આજના સમય વિશે?
અહીં લેખક એક કડવી પણ કદાચ સાચી વાત તરફ ઇશારો કરે છે. એ કહે છે કે આ અખિલાઈ શોધવાની આપણી જે મથામણ છે એ કંઈ સીધી રેખામાં આડળ નથી વધી રહી, સફળતા નથી મળી રહી.
એટલે કે આપણે પાછા પડી રહ્યા છીએ.
હા, અને ઉલટાનું એક વિચિત્ર વક્રતા એ છે, એક આયરની એ છે કે આજે જાણે કોઈ મોટી બીમારી ફેલાય, જેમ કે કોઈ મહામારી કે યુદ્ધ જેવો કોઈ મોટો ભય આવે.
હા, કોઈ સામૂહિક સંકટ.
બરાબર, પ્રજાવ્યાપી ભય જેને કહે છે, ત્યારે જ આપણને થોડો સમય માટે એકબીજા સાથે જોડાયેલા હોવાનો, સાથે હોવાનો અનુભવ થાય છે.
આ તો ખરેખર બહુ વિચારવા જેવું છે. શું એનો મતલબ એમ થયો કે મૃત્યુનો ડર જ આપણને ભેગા કરી શકે?
શું ભય જ આપણા જીવનનું મુખ્ય ચાલક બળ, નિયામક મૂલ્ય બની ગયું છે?
આ સવાલ તો હચમચાવી દેવા એવો છે.
લેખક આ સવાલો ઊભા કરીને આપણને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે, અને આજના સમયની સ્થિતિનું નિદાન કરતા તેઓ એક બહુ ધારદાર સરખામણી કરે છે.
કઈ સરખામણી?
તેઓ કહે છે કે કદાચ મહાભારતના અંતે સ્વર્ગના રસ્તે સાવ એકલા પડી ગયેલા યુધિષ્ઠિર, જેમનો પેલો કૂતરો જેમનો સાથી હતો,
હા,
અથવા તો જે કૃષ્ણ પોતાની જાદવા સ્થળી રોકી ન શક્યા અને એક સામાન્ય પારધીના બાણથી મૃત્યુ પામ્યા,
હા,
એ કદાચ આપણા આજના સમયના વધુ સાચા પ્રતીક છે.
અચ્છા, કઈ રીતે?
અપૂર્ણતા અને વિચ્છિન્નતાના પ્રતીક તરીકે, જેઓ અંત સુધી અખંડ ન રહી શક્યા.
યુધિષ્ઠિર અને કૃષ્ણ જેવા પાત્રોને આ રીતે જોવા, આ તો એક નવો જ દૃષ્ટિકોણ છે.
હા, સુરેશ જોશીની મૌલિકતા અહીં દેખાય છે.
આ ચર્ચા હવે વ્યક્તિની પોતાની ઓળખ, એટલે કે હું કોણ છું, એના પર આવી રહી હોય એવું લાગે છે. પેલી અખિલાઈ તૂટે એટલે આ સવાલ ઊભો થાય.
બરાબર, કારણ કે પેલી અખિલાઈ તૂટે છે એટલે હું કોણ છું એ સવાલ વધુ તીવ્ર બને છે. લેખક કહે છે કે હું કોણ છું એ સમજવા માટે પણ મારે મારાથી જુદા, એટલે કે બીજા સાથેના સંપર્કની જરૂર પડે છે.
એટલે બીજા વગર હુંને ન ઓળખી શકાય.
હા, જ્યારે મારી ચેતના કોઈ બીજાને સ્પર્શે છે ત્યારે જ મને મારા હુંનું ભાન થાય છે. એટલે આપણે ઐત્રેય છીએ, એટલે કે બીજા પર આધારિત છીએ, પણ સાથે સાથે આપણે દ્વૈપાયન પણ છીએ.
દ્વૈપાયન, એનો શું અર્થ?
દ્વૈપાયન એટલે વ્યાસ, જે દ્વીપ પર જન્મ્યા હતા, એટલે કે આપણે સૌ પોતપોતાના એકલતાના દ્વીપ પર વસીએ છીએ.
ઓ, એટલે એક બાજુ બીજા પર આધાર છે ને બીજી બાજુ એકલતા છે.
બરાબર, આ એક પેરાડોક્સ છે. મારી અંદરનો હું અને સમાજમાં દેખાતો મારું હું, આ બે વચ્ચે સેતુ બાંધવો, તાલમેલ બેસાડવો બહુ અઘરો છે. વિચ્છિન્નતા અહીં પણ છે.
પણ શું બધાને આ મૂંઝવણ થાય છે? ઘણા લોકો તો બહુ સહજતાથી એમનું જીવન જીવે રાખે છે ને, એમને તો આવા પ્રશ્નો થતા હોય એવું લાગતું નથી.
સાચી વાત છે. લેખક પણ એ નોંધે છે, જે લોકો ટેવના રસ્તે ચાલે છે, રૂઢી મુજબ જીવે છે, જેમને લેખક અવેજી જીવન જીવનારા કહે છે.
અવેજી જીવન, સબસ્ટિટ્યુટ લાઈફ.
હા, જાણે બીજાએ ઘડેલા રસ્તે ચાલ્યા કરે, તેમને કદાચ આ પ્રશ્નો બહુ નડતો નથી, કારણ કે તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાની રીતે પ્રતિભાવ આપીને, પોતાની રીતે નિર્ણય લઈને, પોતાની ઓળખ, પોતાનો હું ઘડવાની જરૂરિયાત જ નથી અનુભવતા. જે ચાલે છે એ ચાલવા દે છે. એ જ રીતે જેવું કોઈ મોટી સિસ્ટમ, કોઈ તંત્રનો ભાગ બની ગયા છે, જેમ કે કોઈ મોટી કંપની કે સરકારી તંત્ર, તેઓ પણ એ તંત્રને જ અનુસરે છે.
પોતાનો અવાજ નથી હોતો.
બરાબર, એમનો સાચો ચહેરો ક્યારેય બહાર આવતો નથી. એમના પર એમના રોલનો, એમના પદનો સિક્કો લાગી જાય છે.
તો આનો ઉપાય શું? અહીં સુરેશભાઈ ચરિત્ર શબ્દ વાપરે છે, એનું શું મહત્વ છે આ સંદર્ભમાં?
હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. લેખક કહે છે કે માત્ર વ્યક્તિ હોવું પૂરતું નથી, ચરિત્ર પણ હોવું જોઈએ.
વ્યક્તિ અને ચરિત્ર, એમાં શું ફેર?
અહીં વ્યક્તિ એટલે કદાચ આપણું રોજબરોજનું પરિસ્થિતિ મુજબ બદલાતું રૂપ, આપણો રોલ. પણ ચરિત્ર એટલે એક પ્રકારની આંતરિક મક્કમતા, એક નૈતિક દ્રઢતા, એક એવી ઓળખ જે બહારના દબાણોથી સહેલાઈથી બદલાઈ ન જાય, પોતાના મૂલ્યો પર ઊભા રહેવાની ક્ષમતા.
ઇન્ટિગ્રિટી જેવું કહી શકાય.
હા, ઇન્ટિગ્રિટી, એક આંતરિક સુસંગતતા. અને સુરેશભાઈ કહે છે કે આજની વિચ્છિન્નતાનું એક મોટું કારણ આ વ્યક્તિ અને ચરિત્ર વચ્ચેનું અંતર છે, એમની વચ્ચેની ફાટ છે. જ્યારે વ્યક્તિમાં ચરિત્રનું બળ નથી હોતું, ત્યારે એ માત્ર સંજોગોનો ગુલામ બની જાય છે. પરિસ્થિતિ જેમ નચાવે તેમ નાચે, એની પાછળ પોતાની કોઈ દિશા નથી રહેતી.
અને આ વાતને તેઓ સાહિત્ય સાથે, ખાસ કરીને નવલકથા સાથે પણ જોડે છે, ખરું ને?
હા, બરાબર. તેઓ કહે છે કે આધુનિક નવલકથા સામે આ એક મોટો પડકાર છે. એના પાત્રો કથામાં વ્યક્તિ તરીકે શરૂઆત કરે છે, પણ કથાના અંત સુધીમાં તેઓ એક નક્કર ચરિત્ર બની શક્યા છે કે કેમ એ માટે સંઘર્ષ કરતા દેખાય છે. એ સ્પષ્ટ નથી થતું.
અને એનું કારણ શું? શા માટે આવું થાય છે આધુનિક નવલકથામાં?
કારણ કે આધુનિક જીવનનો પરિવેશ જેવો છે. ઘટનાઓનો વ્યાપ, ટેકનોલોજીનો પ્રભાવ, સમૂહનું દબાણ, આ બધું એટલું જબરજસ્ત છે કે વ્યક્તિ જાણે કચડાઈ જાય છે.
એના પર સતત ભાર રહે છે.
હા, જે સ્થિર જમીન પર ઊભા રહીને ચરિત્રનો વિકાસ થઈ શકે એ જમીન જ જાણે નીચેથી સરકી રહી છે. કશું નક્કર બચતું નથી આસપાસ. પરિણામે માણસ ફક્ત ટકી રહેવા માટે, સર્વાઈવ કરવા માટે મથે છે, રોજબરોજના ઉધામા કરે છે.
અને આ ટકી રહેવાનો સંઘર્ષ જ જીવન બની જાય છે.
બરાબર. અને ધીમે ધીમે આ ટકી રહેવાનો પરિશ્રમ જ જીવન છે એમ માની લેવાય છે. એનાથી વિશેષ કંઈ છે જ નહીં એવું લાગે.
આ સાંભળીને તો ખરેખર લાગે કે આપણે બધા જાણે અજાણે આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ અલગતાનો, એકલતાનો ભાર ઉઠાવવો કેટલો મુશ્કેલ હશે.
ખૂબ જ. લેખકે મૂંઝવણ વ્યક્ત કરે છે, બીજા મને કઈ રીતે જુએ છે એ હું જાણતો નથી. મારા મનમાં મારો જે હું છે એને કોઈ બહારનો ટેકો નથી, કોઈ આધાર નથી મળતો,
કોઈ રેફરન્સ પોઈન્ટ નથી.
નથી. પહેલા કદાચ સનાતન સત્ય કે સનાતન આદર્શોનો આધાર હતો. લોકો માનતા કે આ શાશ્વત છે.
પણ આજે?
પણ આજે એ સનાતન મનાતી વસ્તુઓ પણ કેટલી પોકળ, કેટલી ભંગુર સાબિત થઈ છે. કોણ નક્કી કરે કે શું સનાતન છે? સત્ય તો બદલાતું રહે છે. એ કઈ જડ વસ્તુ નથી, એ સ્થિર નથી.
સાચી વાત.
એટલે ફક્ત કોઈ વસ્તુમાં આંધળી શ્રદ્ધા મૂકી દેવાથી આ વિચ્છિન્નતાનો અનુભવ મટી જતો નથી. એ તો પોતાને છેતરવા જેવું થાય.
તો આ બધી ચર્ચાના અંતે આ જે સ્થિતિ છે વિચ્છિન્નતાની, એમાં કળાકારની, સર્જકની ભૂમિકા શું છે? સુરેશભાઈ શું કહે છે આ વિશે?
લેખક અંતે કળાકારના કર્તવ્ય પર આવે છે. એની જવાબદારી શું છે? તેઓ સ્પષ્ટપણે કહે છે કે આજનો કળાકાર એ સમજી ગયો છે કે વિચ્છિન્નતા, આ તૂટવું, આ અલગતા, એ જ આજના માણસની ઓળખ છે. એનું વ્યાખ્યાયિત કરનારું મુખ્ય લક્ષણ છે, ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક. આ હકીકતનું કોઈ પણ ભ્રમ કે ખોટા દિલાસા વગર એકદમ સ્પષ્ટ રીતે સામનો કરવો, એને સમજવો,
એને યથાર્થ જોવો.
બરાબર. અને પોતાની કળા દ્વારા બીજાઓને પણ એ સમજાવવો, જેને લેખક વિશદ સંવિત્તિ કહે છે, એટલે કે સ્પષ્ટ અનુભૂતિ કરાવવી, એ જ આજના કળાકારનો ધર્મ છે, એનું મુખ્ય કામ છે.
પણ આ તો બહુ નિરાશાજનક વાત ન કહેવાય? શું આનો અર્થ એ કે આપણે બસ આ તૂટેલી સ્થિતિનો સ્વીકાર કરીને બેસી રહેવાનું? એમાં કોઈ આશા નથી?
ના, જુઓ, સુરેશ જોશીનો ઈશારો નિરાશાવાદ તરફ નથી એવું મને લાગે છે.
તો પછી?
એ સ્વીકારને એક જરૂરી પગલું ગણે છે. વાસ્તવિકતાને જોવી એ પહેલું પગલું છે. અને અહીં એક બહુ મોટો વિરોધાભાસ, એક પેરાડોક્સ એ રજૂ કરે છે.
કયો વિરોધાભાસ?
કદાચ આ વિચ્છિન્નતાના સૂત્રથી જ, આ એકલતા અને તૂટવાના સહિયારા અનુભવથી જ આપણે સૌ આજે એકબીજા સાથે જોડાયેલા છીએ.
ઓ, એટલે આપણી કોમન ગ્રાઉન્ડ જ આપણી વિચ્છિન્નતા છે.
હા, આ સમજ કદાચ પીડાદાયક છે, પણ એ પ્રામાણિક છે. અને સુરેશભાઈ માને છે કે કળાનું કામ આ પ્રામાણિકતા સ્થાપવાનું છે, અને આ પ્રામાણિકતામાંથી જ કદાચ કંઈક નવું ઉગી શકે.
તો આપણે સુરેશ જોશીના આ ખરેખર ઊંડા અને વિચાર કરવા પ્રેરે તેવા લેખની એક સફર કરી. એમણે આધુનિક જીવનની જે કેન્દ્રીય સમસ્યા છે, વિચ્છિન્નતા, તેને માત્ર એક થિયોરી તરીકે નહીં, પણ એક જીવંત, અનુભવાતી વાસ્તવિકતા તરીકે એની બધી જટિલતાને કરુણતા સાથે આપણી સામે મૂકી.
હા, અને આપણે જોયું કે આ અનુભવ કેવી રીતે વ્યક્તિ અને સમાજ, પોતાના અને બીજાના, ભૂતકાળ અને વર્તમાન વચ્ચેના તૂટતા સંબંધો અને પેલી જોડાણની, સાતત્યની ખોવાયેલી ભાવનામાંથી પેદા થાય છે.
અને સુરેશભાઈનો દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ છે, ખરું ને?
બિલકુલ. કે આ સ્થિતિથી ભાગવાને બદલે તેનો સામનો કરવો, તેને સમજવી, ખાસ કરીને કળા અને સાહિત્ય દ્વારા, એ પોતાના સમયને અને કદાચ પોતાની જાતને ઓળખવા માટે જરૂરી છે. આ જાગૃતિ, આ સ્પષ્ટ સમજ ભલે થોડી અસ્વસ્થ કરે, ડિસ્ટર્બિંગ લાગે, પણ તેનું પોતાનું આગવું મૂલ્ય છે. એ હતાશા નથી, પણ વાસ્તવિકતાનો સ્વીકાર છે, પ્રામાણિકતા છે.
આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં ઘૂમરાય છે.
કયો સવાલ?
જો સુરેશ જોશી કહે છે તેમ, આપણી આ વિચ્છિન્નતા, આપણું આ તૂટેલાપણું જ આજે આપણને જોડતું મુખ્ય તત્વ હોય, તો પેલી આપણી મૂળભૂત ઝંખના અખિલાયની, સંપૂર્ણ જોડાણની, શું એ માત્ર એક ભ્રમણા હતી, એક યુટોપિયા હતો?
રસપ્રદ પ્રશ્ન છે.
કે પછી આ વિચ્છિન્નતાના પ્રામાણિક સ્વીકારમાંથી જ કોઈ નવી જાતની એકતા, કોઈ નવા પ્રકારનું જોડાણ શક્ય બની શકે?
કદાચ એનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છે.
હા, કદાચ. આ પ્રશ્ન સાથે આપણે સૌને વિચારતા છોડીએ, આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.